તારીખ 27/6/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 107
આત્માને ઓળખવાની પ્રેરણા આપી છે. પોતાના સ્વરૂપને છોડતા નથી. જગતમાં જળ અને ભૂતગળ અનંતા દ્રવ્યો છે. જાતિ અપેક્ષાએ 6 જાતના દ્રવ્યો છે. એમાંથી કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતા નથી. પોતાના સ્વરૂપનો ત્યાગ કરે એ કોઈ દ્રવ્ય વિશે બનતું નથી. કોઈ પણ દ્રવ્ય જો પોતાનું સ્વરૂપ છોડી દે તો એનો સર્વનાશ થાય. એક દ્રવ્યનો નાશ થાય, ક્રમશઃ અનંતા દ્રવ્યનો નાશ થાય, જગત શૂન્યવત થાય. એવું કદી બનતું નથી. જગતમાં સર્વ દ્રવ્યો પોતાના સ્વરૂપને શાશ્વતપણે ધારણ કરી રાખ્યા છે. જો એમ છે તો આ આત્મા પોતે પણ એક દ્રવ્ય છે જે સદાય રહેવાનું છે. પોતે ક્યારેય પણ પોતાનો નાશ નથી, ક્યારે પોતાની મૃત્યુ નથી, ક્યારે પોતાનો અભાવ નથી. જો કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડતું નથી તો આત્મા તો પરમ શુદ્ધ તત્વ છે. આત્મા છે એ તો મૂળ સ્વરૂપે, અસલ સ્વરૂપે જુઓ પરમ શુદ્ધ તત્વ છે. કોઈ દ્રવ્યનું એમાં મિલાવટ થયું હોય, કોઈ દ્રવ્ય એમાં ભર્યું હોય, કોઈ દ્રવ્ય એમાં આવીને ભેંસું થયું હોય, અશુદ્ધતા થઈ હોય, એવું નથી. આત્મા પરમ શુદ્ધ તત્વ છે એટલે આત્મા પોતાના સ્વરૂપે સદાય રહ્યો છે. આત્મા આત્મા સ્વરૂપે સદાય રહ્યો છે. એવા પરમ શુદ્ધ તત્વમાં ક્ષાયોગ શમિક આદિ ભાવો નથી. આદિમાં બાકીના 3 પ્રકાર લઈ લેવા, ક્ષાયિક ભાવ, ક્ષયોગ શમિક ભાવ, ઉપશમ ભાવ અને ઔદયિક ભાવ. એ 4 પ્રકારના આજે પરિણામ છે. પરિણામના 4 પ્રકારમાં સર્વ પ્રકારના પરિણામ આવી જાય છે. સંસારના, મોક્ષ માર્ગના અને મોક્ષના. સંસારમાં અસંખ્ય પ્રકારના વિભાવ પરિણામ છે. મોક્ષ માર્ગના શુદ્ધતાની વૃદ્ધિવાળા પરિણામ છે ઉત્તરોત્તર, અને મોક્ષના પૂર્ણ શુદ્ધિના પરિણામ છે. એ સર્વ પરિણામ આ 4 જાતમાં, 4 વિભાગમાં સમાઈ જાય છે. ઔદયિક ભાવ છે એ સંસાર પરિણામમાં આવે છે. ઉપક્ષમ અને ક્ષયોક્ષમ ભાવે મોક્ષ માર્ગના પરિણામ હોય છે, અને ક્ષાયિક ભાવે મોક્ષના સર્વ પરિણામ ક્ષાયિક ભાવે છે. એ છે કે પરમ શુદ્ધ તત્વમાં, તેમાં એટલે આત્મા જે પરમ શુદ્ધ તત્વ છે તેમાં ક્ષાયોક્ષમિક આદિ ભાવો નથી. કેમ કે આત્મા જે પરમ શુદ્ધ તત્વ છે એ પારિણામિક ભાવે છે અને આ 4 પ્રકારના પર્યાય ભાવે નથી. પારિણામિક ભાવ છે તે દ્રવ્યના સ્વભાવ ભાવે છે. આ 4 પ્રકારના પરિણામ પર્યાયાર્થિક નહીંના વિષય રૂપ છે. પર્યાયાથી જ્ઞેય વિષય કરીને એનું જ્ઞાન કરે છે. પારિણામિક ભાવ શુદ્ધ દ્રવ્યાર્થિક નિયમનો વિષય છે. 40 પ્રકારના પરિણામ વ્યવહાર નિયમનો વિષય છે અને પારિણામિક ભાવ શુદ્ધ નિશ્ચય નિયમનો વિષય છે. શુદ્ધ નિશ્ચયનો વિષય છે. સારી પ્રકારને અશુદ્ધ નિશ્ચય કહીને વ્યવહાર કર્યો છે એના પરિણામ છે, એટલે અશુદ્ધ નિશ્ચય કહીને એને વ્યવહાર કર્યો છે. શુદ્ધ નિશ્ચય, હા, શુદ્ધ નિશ્ચય રૂપ છે. પરમ શુદ્ધ કહો કે શુદ્ધ નિશ્ચય તત્વ કહો, બંને એક જ છે. ચારેય ભાવો એમાં નથી, કેમ કે એ તો પર્યાય ભાવે જ નથી. દ્રવ્ય તો પોતે પર્યાય ભાવે જ નથી. પછી ચારેય પ્રકારની પર્યાય એમાં હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આત્મા તો પરમ શુદ્ધ તત્વ છે, એમાં ક્ષાયુ ક્ષમિક આદિ ભાવો નથી. એવા તું તારા સ્વભાવને ઓળખ, એમ કે છે. તું તારા સ્વભાવને ઓળખ એટલે એવા તારા સ્વરૂપને ઓળખ. પરમ પારિણામિક ભાવે રહેલું જે સ્વરૂપ એને ઓળખ, એમ કહે છે. સદાય એકરૂપ રહેતું શુદ્ધ ધ્રુવ તત્વ છે, નિશ્ચય તત્વ છે, જે આત્માનું ખરું સ્વરૂપ છે, અથવા જેને નિશ્ચય આત્મા કહેવાય છે, ખરેખર આત્મા કહેવાય છે, એને તું ઓળખ. એ તારો સ્વભાવ છે, એ તારું સ્વરૂપ છે, એ તારો અનાદિ અનંત સ્વભાવ છે. તું તારા સ્વભાવને ઓળખ. અહીંથી જે કઈ આગળ વધવું છે એ ઓળખાણ થતા આગળ વધાશે, એ પહેલા આગળ વધવાનો પ્રશ્ન રહેતો નથી. જીવ ચાહે તે ક્રિયા કરે પણ પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના કાંઈ થાય એવું નથી. અને પોતાના સ્વરૂપને તે જી ઓળખે છે કે જેણે પહેલેથી પોતાનું સાધ્ય, પોતાનું ધ્યેય, પોતાનો આદર્શ પરિપૂર્ણ શુદ્ધ નિષ્કલંક પણે થવાનો, દશાએ પરિપૂર્ણ શુદ્ધ થવાનો, પૂર્ણ પવિત્ર દશાએ પહોંચવાનો જેનો ધ્યેય છે, જેનું એ સાધ્ય છે, જેનું એ આદર્શ છે જીવન, કે મારે તો કશાય કલંકનો એક કણ પણ ન જોઈએ એવું જેનું ધ્યેય છે, આદર્શ છે, એની પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત ઉત્પન્ન થાય છે. આ તો સૂત્ર જેવી વાત કરે છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. અને ધ્રુવ તત્વની વાત કરે છે. એ પૂર્ણ તત્વ, આ પૂર્ણ પર્યાય, બંને વાત પદ્ધતિસર અને અનેક પડખાઓથી સ્પષ્ટ કરીને સમજાવે છે. પ્રશ્ન આપણે ચાલે છે સ્વાધ્યાયની ચર્ચામાં કે જીવને જાગૃતિ રહેવી જોઈએ, ઉદયમાં જાગૃતિ રહે તો એના ઉદય ભાવના વિભાવ રસ ઉપર ઘા પડે, મોળો પડે, ફિક્કો પડે, નિરસપણું આવે. જાગૃતિનો પ્રશ્ન ચાલે છે. એ જાગૃતિ રહેવાનું ને નહીં રહેવાનું કારણ જો તપાસવામાં આવે તો જેણે પૂર્ણતાનું લક્ષ્ય કર્યું છે, પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધ્યું છે, એને જાગૃતિ યથાયોગ્ય પ્રકારે, યથાર્થ પ્રકારે રહે છે. અને જેણે એ ધ્યેય બાંધ્યું નથી એને જાગૃતિ રાખવી હોય તો પણ રહેતી. જીવ અજ્ઞાન રૂપે અંધકારમાં ચાલી રહ્યો છે. અને એ અંધકારમાં જાગૃતિ છે એની પાસે ટોર્ચ લાઇટ જેવી છે. ટોર્ચનું અજવાળું બહુ ન પડે પણ એને જ્યાં પગ મૂકવો છે ત્યાં તો એને ખબર પડે કે આ ખાડો છે કે નથી. પગ ખાડેમાં ન પડે એનું ધ્યાન રાખવું હોય તો ટોર્ચ હોય તો ઘોર અંધકારમાં કામ આવે. એમ અનાદિનું ઘોર અંધકાર છે એમાં જાગૃતિ છે, ટોર્ચ છે. એ જાગૃતિ ઉત્પન્ન થવાનું કારણ જો પૂર્ણતાનું ધ્યેય હોય તો થાય છે. જો જીવનમાં પૂર્ણતાનું ધ્યેય ન હોય, પૂર્ણ શુદ્ધિનું ધ્યેય ન હોય તો જાગૃતિ યથાર્થ પ્રકારે આવતી નથી. અને જે કાંઈ કરે છે એ બધું લક્ષ વગરના બાણ જેવું છે. અહીંયા તો લક્ષ છે કે અહીંયા પહોંચવું છે. આ તો હાલે છે પણ કઈ દિશામાં ચાલ જવું છે એની એને ખબર નથી. અનેક પ્રકારની જીવ પોતાના સંપ્રદાયની પરંપરા અનુસારની ધાર્મિક ક્રિયા, માનેલી ધાર્મિક ક્રિયા કરે છે પણ એ બધું અંધારામાં કઈ બાજુ જવું છે એ ખબર વગર એમને ઘડીક આ બાજુ જાય છે, ઘડીક આ બાજુ જાય છે અને આથડી આથડીને આયુષ પૂરું કરે છે. જાય ચાર ગતિના પરિભ્રમણ કિંમતી મનુષ્ય ભાવ વેડફી નાખે છે. જે આ એક માર્ગદર્શનનો પાયાનો વિષય છે કે ક્યાંથી શરૂઆત કરવી એ પણ પ્રશ્ન આવે છે સ્વાધ્યાયમાં કે શરૂઆત કેમ કરવી. અહીંથી આ પ્રકારે શરૂઆત કરવી, અહીંથી આ પ્રકારે શરૂઆત કરવી ને બીજી કોઈ પણ પ્રકારે શરૂઆત કરવી નહીં. અથવા બીજા કોઈ પણ પ્રકારે જીવ પરિણમતો હોય કે કાર્ય કરતો હોય તો એને એ શરૂઆત થઈ છે એવું માનવું નહીં કે આ શરૂઆતમાં હું આમ કરું છું એમ એને માનવું નહીં. એ શરૂઆત જ નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. ત્યાં શરૂઆતને એક વિશેષણ લગાડ્યું ગુરુદેવ શ્રી, એ વાસ્તવિક શરૂઆત છે. બાકીની શરૂઆત તો કે અવાસ્તવિક શરૂઆત છે અથવા ખોટી છે અથવા એને શરૂઆત માની છે એવો એક ભ્રમ થયો છે, એને નવો ભ્રમ થયો છે કે આ મારી શરૂઆતની વાત, શરૂઆતમાં હું આમ કરું તો આ મારી શરૂઆત છે. ખોટી શરૂઆત જ નથી. આ તો ઓળખવામાંથી વાત લીધી. જાગૃતિ રહેશે નહીં રાખવી હોય તો જો એને ધ્યેય સરખું નહીં બાંધ્યું હોય તો એની જાગૃતિ રહેશે નહીં. ક્યારેક વિકલ્પ આવશે પણ ઘણો કાળ તો એનો અજાગૃત ને અસાવ સાવધાન દશામાં પરિણમનનો ચાલ્યો જશે. મોટા ભાગના ઉદયમાં સાવધાની રહેશે. ક્યાં જવું છે, કઈ દિશામાં જવું છે એ નક્કી થાય તો એ દિશા બાજુથી બીજી દિશામાં જવાનું થાય તો એને તરત લાઈટ થાય, એને ખબર પડે કે આમ નહીં આમ જવાનું છે. મારે મેં તો આમ જવાનું નક્કી કર્યું છે, આમ નથી જવાનું. પૂર્વ કર્મના ઉદયથી ચાલ્યું જવાય તો પણ એ ત્યાંથી પાછો વળવાનો પ્રયત્ન કરે. ઓછામાં ઓછો એનો ઉદયના વિભાવના પરિણામનો રસભંગ તો થયા વિના રહે જ નહીં. રસ તો તૂટે જ, એનો ભંગ થાય. જો સ્વરૂપ લક્ષે વિભાવ રસ ભાંગે, વિભાવ રસ તૂટે તો એના જ્ઞાનમાં આત્માને ઓળખવાની ક્ષમતા આવે. એને જે વાત કરી કે તું તારા સ્વભાવને ઓળખ, તું ગુરુદેવ શ્રી જેવા ઉત્કૃષ્ટ વક્તા, કુજબેન શ્રી જેવા સમર્થ જ્ઞાનીના વચનો આત્માને ઓળખાવા માટે તો ઘણા છે. સાંભળીએ છીએ છતાં આત્માને ઓળખતા કેમ નથી? કે જે જ્ઞાનમાં જ્ઞાનને પોતાનો જ સ્વભાવ પ્રતિભાસવો જોઈએ, નિશ્ચિત થવો જોઈએ, એ જ્ઞાનમાં એને પોતાનો સ્વભાવ જ્ઞાનના આધારે નિશ્ચિત થતો નથી. રાગના આધારે વિચાર કરે છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વિધિ છે, અનંત સુખ છે, એક એક ગુણમાં અનંતનું સામર્થ્ય છે. પણ એ સામર્થ પોતાનું છે એનું એને ભાસવું જોઈએ, એ ભાસતું નથી. પોતાની બિન ટાઈમ ને મરી જ્ઞાન મેલું છે, વિભાવ રસથી રંજિત થયેલું રંગાઈ ગયેલું જ્ઞાન છે, રાગથી રંગાયેલું જ્ઞાન છે, એટલે એમાં સ્વરૂપનો પ્રતિભાસ થતો નથી. અથવા જીવને રાગનો અને પુણ્યના ફળનો બાહ્ય વૈભવનો જગતના જે પદાર્થોની મોટાઈ છે એની અનાદિની અધિકાર એમને મેણે રાખી છે, વિચારીને એની તુચ્છતા આણી નથી, એટલે પણ એને આત્માની મહત્તા ભાસતી નથી. કહે છે કે તું મહાન છું કેમ કે તારું અનંતું સામર્થ્ય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ કે કોને, એવો અનંત સામર્થ્ય મહાન છો તો પણ કેમ માનતા ભાસતી નથી, કે બીજી માનતા ભાસી છે એ માનતા મુક્ત નથી. બે તો બે વાત એક જ્ઞાનમાં બે તરવાર તો રહેવી નથી. આત્માનો પણ મહિમા આવે અને જગતના પદાર્થોનો પણ મહિમા આવે, બે વાતનો મેળ ખાય એવો નથી. ઈચ્છા અનુકા અનુસાર એક પછી એક પછી અનુકૂળ સંયોગો મળતા જાય. જગતના માણસો એમ કે વાહ ભાઈ તમે તો બહુ ભાગશાળી, તમારું તો પુણ્ય ડગડી ચડી છે. શું કહે, શું કહે છે, એવા શબ્દો મામણા ગોઠવી રાખ્યા છે. જીવને રસ ચડી જાય, એટલો રસ ચડી જાય જીવને, તમારે તો ચડતી ડગડી છે. બધું હરખું થતું, બધું હરખું થાય છે, બધું વર્તું થાય છે, એને રસ ચડી જાય. પછી ભાઈ ઝેર ખાવા જેવું નથી. શું કહે છે કે તું તારા સ્વભાવને ઓળખ, ઓળખવા સુધીની તૈયારી કર, અને એકવાર ઓળખી લે તો સન્મુખ થઈને અનુભવ સુધી પહોંચાય, નહીં આમ નામ આયુષ્ય કાંઈ રોકી રોકાશે નહીં. કાળનો પ્રવાહ કાંઈ ચાલ્યો જાય છે એને કોઈ રોકી શકતો નથી. એ તો પૂર જેવો વિષય છે, પૂરને ખાળી શકાતો નથી, કાળને થંભાવી શકાતો નથી. તું તારા સ્વભાવને ઓળખ, અનંત ગુણરત્નની માળા અંદર પડી છે આ મહિમા કરે છે તેને ઓળખ. એક રતન હોય તો માણસને એમ થાય કે મારી પાસે રતન છે, એમ કોઈની પાસે રતન નથી, બધાને દેખાડતો ખરે. માણસને ત્યાં ગયા હતા વિષ્ણુ હતા, જો આ રુદ્રાક્ષનો પારો કે આવો પારો ક્યાંય નથી હોતો, તિજોરીમાંથી કાઢીને બતાવ્યો. માનતા હોય કે આવો પારો તિજોરીમાં રાખીએ તો તિજોરીમાં આવ્યા જ કરે પૈસા, એને કાંઈક એનું મુખ હોય છે ઉપર જે ઉપસેલા ફિગર હોય છે એમાં એનું મુખ હોય છે, જમવું કે ડાબું, એમાં આમ કે આ જમવું કે ડાબું યાદ નથી રહ્યું, આવું નથી હોતું, બધા બધા આજ આ મુખના હોય છે, આવું મુખનો નથી હોતો એક પારો, આ એક પારો એ મહાત્મા પાસેથી મળી ગયો છે પૈસા, કે એમને માગ્યા આપણે આપી દીધા છે. પેલા એમ કીધું આવો ક્યાંય નથી હોતો, નાખતી જોડીમાં રાખો પછી વાંધો નહીં આવે. જેટલા ઘરે મહેમાન આવે ને તિજોરીમાંથી કાઢીને દેખાડે, જોઈએ કે આ રુદ્રાક્ષનો પારો કોઈની પાસે નથી, આવો પારો ભાગ્યે જ મળે છે. હિમાલયમાંથી આવો કંઈક જોતી કાઢ્યો હોય, કોઈકને મળી ગયો હોય મહાત્માને, આપણે ભાગશાળી કે આપણને મળી ગયો હોય, હા તિજોરી ભરાઈ જ રહી, તિજોરી ખાલી ન થાય, નુકસાન ન જાય. કેટલો રસ આ તો, કેટલો રસ આવે છે જીવને. એક રતન જેવી ચીજ હોય તો રસ આવે છે. આ તો કે છે કે અનંત રત્ન ચિંતામણીનો ખજાનો છે, આત્મા છે અનંત રત્ન ચિંતામણીનો ખજાનો છે. અંદર ગુણ રત્નો, એક રત્ન નથી પડ્યું, ગુણ રત્નની આખી માળા પડી છે. બારની માળામાં 108 પારા હોય છે. આ તો અનંત છે, લાખ કરોડ અબજ ને અનંત ગુણો છે. પોતે કેટલું માન છે એની માનતા એને એક વાર ભાસે તો આખી દુનિયાને ભૂલી જાય એવું છે. કેવું છે આત્મતત્વ કે એક વાર જો એને પોતાની માનતા ભાસે અનુભવ થાય તો પછી તો આખી દુનિયાને ભૂલીને અનુભવ કરી લે એવું છે. જો એની માનતા ન ભાસે તો દુનિયાની માનતા ખસે એવું નથી અને એ જગતના વિકલ્પો ટળે એવું નથી. એ વિકલ્પની હારમાળા હેલા જ કરશે, આકુલતા એને થયા જ કરશે, એમાંથી છૂટી શકશે નહીં. જીવ વિકલ્પના વમળમાં ફસાયેલો છે, જેમ વમળમાં વાણ ફસાયેલું ચક્કર ચક્કર ફેરા જ કરે, છૂટી શકે નહીં. એને બીજી માળા દેખાય છે એટલે એને એટલે આ દેખાતી નથી. એની જે જગતના પદાર્થોની મહાનતા ભાસી છે એ મહાનતા એને ઘૂસી નાખે આરો છે. એકવાર સમજીને એમને એમને પણ સમજીને કે આ જળ પદાર્થોમાં મારા સુખનો કણ નથી, સુખની ગંધ નથી, અને આ જીવને એ ક્યાંય કામના નથી. કામની ચીજ છે માની ત્યાં સુધી એનું મમત્વ રોકી શકાશે? આમ તો બહુ સામાન્ય વાત છે સંસારમાં કે જેટલું મમતા રાખે એટલું દુઃખ થાય અને મમત્વ કરવા જેવું નથી. પણ એ ચીજ કામની છે કે નકામી? કે જો કામની છે તો મમતા થયા વગર રહેશે નહીં, નહીં કરવી હોય તો થયા વગર રહેશે નહીં. મારી વ્યાપકતાને તપાસવામાં આવે તો વ્યાપક ભાવે મારા આત્મદ્રવ્યથી હું જરા પણ બહાર વ્યાપી શકતો નથી, તેથી કોઈ ચીજ મને કામમાં આવી શકતી નથી. નિરાળો ને નિરાળો ભિન્ને ભિન્ન રહું છું, જાણવું એટલું જ મારું કાર્ય છે, જાણ્યા કરું છું. લક્ષ બીજા ઉપર છે તો બધું ભૂલી જવાય છે, આખું સ્વરૂપને ઓળંગી જવાય છે, ઉલ્લંઘન કરી જવાય છે. જગતની કોઈ ચીજ જીવને કામની નથી, આ જીવને પોતાને કામની નથી. અને હોય તો કયો કે કેવી રીતે કામની છે? પણ તરસ લાગે ત્યારે પાણી કામમાં આવે કે ના આવે? આમ છે, લાગ્યું હોય ત્યારે સ્વભાવને સંભાળે તો કઈક બીજી ખબર પડે એવું છે. મારું તત્વ અનાદિ અનંત શાશ્વત છે અને ગેરંટેડ છે. એવા સંજોગો આવે તો પાણી ન મળે, આહાર પાણી ન મળે, ઉથલ પાથલ થઈ જાય, જળ બંબાકાર થઈ જાય, એકલો રહી જાય અટુલો એક ખડક ઉપર, જે આહાર ન હોય, પાણી ન હોય, કાંઈ ન હોય, નાડું તૂટવા માંડે તો પણ એને અંદરથી આધાર મળવો જોઈએ કે હું શાશ્વત તત્વ છું, મારા અખંડિત પ્રતાપને કોઈ રોકી શકે એવું. અનંત ગુણનું પ્રભુત્વ છે, એનાથી હું પરમેશ્વર છું, અત્યારે જ પરમેશ્વર છું, કોઈની અપેક્ષા મને નથી. એવું ખુમારીમાં ઓળખે તો આવે કે એમને એમ આવે? વિકલ્પ તો કઈ કામમાં આવવાના. તું તારા સ્વભાવની ઓળખ, અનંત ગુણરત્નોની માળા અંદર પડી છે તેને ઓળખ, અનંત ગુણરત્નોની માળા અંદર પડી છે એને ઓળખ, એની ઓળખાણ કરો. ઓળખાણ કરવું એ ખાસ વિષય છે આત્માને પરખવાનો, કે જે ઓળખાણ થતા જ એનો વાસ્તવિક મહિમા આવે. ત્યાં સુધીનો જે મહિમા છે એ ઓઘ સંગ્રહ મહિમા છે. ભલે વિચારથી નિશ્ચિત કરેલી વાત હોય કે અનંત જ્ઞાન છે જેનો અંત નથી એવું જ્ઞાન છે, અનંતું જ્ઞાન છે, અનંતું આનંદ છે, અનંતું સુખ છે, પણ ઓળખાણ વગર એનો ભાવ ભાસતો નથી અને ભાવ ભાષા વિના એનો મહિમા આવતો નથી. ઓળખવા ઉપર કેટલું વજન છે, તેને ઓળખ, ઓળખીને પ્રતીતિ કરે એમ કહે છે. એમને મધરથી પ્રતીતિ થશે નહીં. આત્માનું લક્ષણ અને ત્રિકાળી, આત્માનું લક્ષણ એ લક્ષણ દ્વારા ત્રિકાળી સ્વરૂપ ઓળખી અને એની પ્રતીતિ કર. બહુ ટૂંકામાં કહી દીધું. આત્માનું લક્ષણ જ્ઞાન છે, જ્ઞાન એનું ત્રિકાળી સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ એનું ત્રિકાળી સ્વરૂપ છે, જ્ઞાન એનું લક્ષણ છે અને એના દ્વારા એનું ધ્રુવ ત્રિકાળી જ્ઞાન સ્વભાવી સ્વરૂપને ઓળખીને, લક્ષણ દ્વારા ઓળખીને, લક્ષણના આધારે ઓળખીને, સ્વભાવના આધારે અખંડ પૂર્ણ સ્વભાવને ઓળખીને પ્રતીતિ કર. પ્રતીત વિના જોર ક્યાંય આવશે નહીં. આવો છું એમ એની પ્રતીતિ આવી. જેવો જ્ઞાનમાં ભાસે એવો જ છું એવી જ્યારે પ્રતીતિ એને આવે ત્યારે એનો પુરુષાર્થ પાંગરે અથવા સ્ફુરે, ત્યાં સુધી ચૈતન્યગીરીની સ્ફૂર્ણા થતી. હા, લક્ષણ ને ત્રિકાળી સ્વરૂપે લઈ લીધું એમ. લક્ષણનો ભેદ નથી રાખવો, લક્ષણથી લક્ષ્મી ઓળખીને, લક્ષણ લક્ષણમાં અભેદ કરીને, લક્ષ્મણ લક્ષણને અભેદ કરીને, તું તારા સ્વરૂપને ઓળખીને એની પ્રતીતિ કર. જ્ઞાનને પ્રતીતિનો સાથ મળે તો એ સ્વરૂપમાં એકાગ્ર થવા સમર્થ થાય. ઉપયોગ ક્યારે સ્વરૂપમાં સ્થિર થાય કે જ્યારે પોતાના સ્વરૂપને જાણ્યું છે એવા જાણેલા વિષયની પ્રતીતિ થાય, ત્યારે એ જાણેલા વિષયમાં સ્થિર થવાય. ત્યાં સુધી સ્થિરતા આવતી નહીં. જ્યાં સુધી સ્થિર થવાય નહીં ત્યાં સુધી શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની એકતા થઈ નથી. દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થાય, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની એકતા થાય ત્યારે ધર્મ પ્રગટ થાય, ત્યારે એને જન્મ મરણ નો અંત આવે. દેખાતું નથી એનું કારણ કે બીજું કઈક દેખાય છે. બીજું જે દેખાય છે એના ઉપર વિચાર કરીને નક્કી કરવું કે આમાં કેમ માનતા નથી, આત્માને કામનું નથી અને કેમ કામનું થયા લાગે છે, કેમ દેખાય છે, એવું કેમ દેખાય છે. બે પાંચ પછી રૂપિયામાં છેતરી જાય તો એને ચાનક ચડે, મારો મને છેતરી ગયો, આચાર રૂપિયાના બદલે ખોટો રૂપિયો દઈ ગયો, સાચી ચાંદી ને બદલે ખોટી ચાંદી આપી ગયો, સાચા સોના ને બદલે નકલી સોનું આપી ગયો. હોશિયાર માને છે પણ અહીંયા તો ચાર ગતિના પરિભ્રમણમાં હોશિયારીથી રખડે છે, ચતુરાઈથી રખડે છે. ગુરુદેવ શ્રી એકવાર ભાવનગર પધારેલા, અહીંયા બધા ભાઈના મંગલો ઉતર્યા હતા. સાંજે ધ્યાનમાં છે પછી ચર્ચા શરૂ થાય, પહેલા ધ્યાનમાં બેસતા આહાર કર્યા પછી ટાઈમ રહે. ચર્ચાના ટાઈમ પહેલા 10-15 મિનિટે બહાર આવ્યો, જે જ્યાં બેસો રૂમમાં બેઠા 10-15 મિનિટ ચર્ચામાં કોઈ વહેલા આવે ને જમવાનો ટાઈમ હોય એટલે એ ટાઈમે પહોંચે લગભગ. એટલા બેઠા હતા વજાભાઈ આવીને બેઠા. હું તો કરુણા ગુરુદેવની કેટલી છે વજાભાઈ, અંગત રીતે તો ભાગ્યે જ ગુરુદેવે કોઈને કીધું હશે, કોઈ વાક્શાળી ને કે એમ સાંભળ્યું છે કે તમે બહુ વ્યવહાર કુશળ માણસ છો. અત્યારે વ્યવહાર કુશળ કરોડો નો વહીવટ કરતા એવું પછી ભગવાન છગન કીધું કરોડપતિ માણસ સાંભળ્યું છે કે તમે બહુ વ્યવહાર કુશળ છો, વ્યવહારમાં ડાયા માણસ છો. પણ સાચું ડાપણ એ છે કે પોતે તરી જાય તો સાચું ડાપણ છે. આ સંસારમાં ક્યાં ગળકા ખાવા પડશે એનો મેળ નથી. એ તમે જેવી છે એનો અર્થ કે આ વાત અત્યારે છે, કઈ ધ્યાન આપીને લક્ષ આપીને આ વાત સમજી લ્યો, આ વાત ઉપર તમારું વજન જાય લક્ષ જાય તો તમારા આત્માને તરવાનું કારણ બને અને આવો યોગ થયો હોય એ સફળ થાય, નહીં તો યોગ યોગ થઈ જાય છે. પાત્રતા વિના તો યોગ અયોગ થઈ પડે છે એવું વાત કરી ગયા. આ હોશિયારીની વાત છે અને નહીતર વ્યાખ્યાનમાં તો સ્પષ્ટ કહેતા ઘણા હોશિયાર બુદ્ધિવાળા માણસો સામે બેઠા હોય, પૈસાવાળા બુદ્ધિવાળા, આ બધું ચાર ગતિમાં રખડવાનું સાધન છે. બીજું કાયમ જગતની હોશિયારી અને જગતના કહેવાતા વૈભવો અને એ પ્રત્યેનો આ જીવનો જે રસ ચાર ગતિમાં રખડવાનું કારણ છે, બીજું કાંઈ એનું ફળ નથી. હોશિયારી શું કામ નહીં, રખડવાના કામમાં આવે, જીવને દુઃખી થવાના કામમાં આવે. પોતાનું હિત કરી લઈએ તો ડાયો, અને પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે તો એને ગાંડો કેવો કે ન કેવો. જ્ઞાનીની નજરમાં જગતના હોશિયાર માણસો પાગલ છે અને એ પાગલની નજરમાં જ્ઞાની એને પાગલ લાગે છે. હું આ બધી રોજથી એકની એક વાત, આત્મા 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 જ કૂટે છે એમ કે શું કે એમ કે તને શાંતિ નથી એ વાત તો નક્કી છે કે નહીં. હું હોશિયાર માનતો હોય, તને બધું મળી ગયું એમ માનતો હોય, ઘણું મળ્યું એમ માનતો હોય, પણ તને ક્યાં એ શાંતિ નથી એ વાત તો નક્કી છે કે નહીં. શાંતિ માટે ફાંફા મારે છો કે નથી મારતો, આ સીધી વાત છે. તને જે અશાંતિ છે એનો રસ્તો શોધી કાઢતો તું ડાયો, અને શાંતિમાં અને અશાંતિમાં અને અશાંતિમાં મૂંઝાઈને મરી જઈશ. એક બોલ છે પાછા બહુ સરસ, જાગૃતિ આવી જાય એવો બોલ છે. 412 છે, 412 છે. 12 ની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે, થોડું પણ નુકસાન જાય તો તને દુઃખ થાય છે. 12 ની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે. ઘરમાં દાદીનો લેવો હોનાનો હજી પહેરવાનું હોય તો ચોરાઈ જાય તો એટલે હમણાં ત્યાં પૈસા દીધા ના, અહીંયા પૂઠવી ગયું. એક ચીજ છોડતા પણ તને દુઃખ થાય છે તો બહારના બધા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે. આ તો પ્રયોગ કરવો હોય તો આમ કરાય, ભલે દાદીને ચોરાઈ ન જાય પણ આપણો ચોરાઈ જાય તો શું થાય, એ વખતે શું પ્રયત્ન ચાલે, એ વખતે શું વિચાર ચાલે, કેમ વિચાર ચાલવો જોઈએ, કેવો પુરુષાર્થ કરવો જોઈએ, આ બધું કરી શકાય છે. તો બહારના બધા દ્રવ્યક્ષેત્ર એક ઝાટકે બધું છૂટશે તને કેટલું દુઃખ થશે. મરણની વેદના પણ તને કેટલી હશે એમ કે છે. ગુરુદેવ છે તેના પ્રવચન કરતા કહે છે કે મરણની વેદના, મૂંઝવણની વેદના, સમાધાન તને નહીં થાય એ અસમાધાનની વેદના, આ બધા સંયોગો છૂટી જશે એના દુઃખની વેદના, અને રોગ છાતીમાં ભીસ આવશે એની રોગની ભીસની વેદના, આ બધા દુઃખ એકારે ભેગા થઈ જશે, કોઈ તને શરણ થશે એ વખતે તને એમ થશે કે મને કોઈ બચાવો, હું આમાંથી આ પરિસ્થિતિમાંથી હું મુક્ત થાવ એવું કઈક કરો. પણ બોલીએ નહીં, મૂંઝવણમાં ને મૂંઝવણમાં બોલીએ નહીં, બોલવાનો ભાવ હશે ને બોલાશે નહીં, કોઈને કહેવાનો ભાવ હશે ને કહી નહીં શકાય, એની મૂંઝવણ. પૂન ઘટતમ, પૂન છૂટી જાય પછી શું થાય? વાણી તો પૂનના યોગ્ય ભાષાનો યોગ છે, એ પ્રકારનું પૂન છૂટ્યું એટલે ભાષા આવી, જીભ એમને રહી ગઈ, ભાષા થતી નથી. તું ભલે ધંધા ઢગલા કરે, વૈદ્ય ડાક્ટર ભલે પ્રયત્ન કરી છૂટે, અને ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ, તો ભલે તું દીનતાથી ટગર ટગર જોયા કર કે કાંઈક કોક કાંઈક મને, કોક કાંઈક મને બચાવી લે, કાંઈક પત્તો ખાય હું. જો તે શાશ્વત હવે રસ્તો બતાવે છે, જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અને અનુભૂતિ કરીને આત્મા આરાધના કરી છે, આત્મામાંથી આત્માની શાંતિ પ્રગટ કરી છે, તો તે એક જ શાંતિ તને શરણ આપે. હા, પ્રતીતિ લીધી, પ્રતીતિ કરીને અનુભૂતિ, પ્રતીતિ પૂર્વકની અનુભૂતિ કરી હશે એમ, એમને કલ્પનાની અનુભૂતિ એની, અને એ શાંતિ શરણ આપશે. માટે અત્યારથી એ પ્રયત્ન કર એમ. વળી જયારે મરણ પ્રસંગ આવશે ત્યારે પુરુષાર્થ કરીશ નહીં કરી શકે, અત્યારે તેને સમજવા છતાં એ વાતને ગૌણ કરી નાખી, અથવા પછી કરીશ એમ કરીને પાછી ઠેલી નાખી, તો ખરા વખતે તું પ્રયત્ન કરી શકીશ નહીં. જો અત્યારથી તને પ્રયત્ન કરવાનો અભિપ્રાય હશે અને તારો પ્રયત્ન યથાશક્તિ ચાલુ હશે, તો જ્યારે ભીસ વધી જશે ત્યારે પ્રયત્ન વધારે જાગૃત થઈને તીવ્ર થઈને તને એ પ્રયત્ન કામમાં આવશે. બાકી અત્યારે પછી કરીશ એમ રાખ્યું છે તો ખરે વખતે કઈ થશે એમ. કે માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને તું પુરુષાર્થ ન પાડ, કેમ કે એમાં નોટિસ નથી આવતી વીમાના પ્રીમિયમની જેમ 30 ડેઝ. દેવલોકમાં એટલી સગવડ છે, ત્યાં એટલું પૂન છે, 6 મહિના પહેલા એને નોટિસ આવે તો બસ હવે તૈયારી છે. અને આમ તો આડકતરી નોટિસો તો આવે છે, ઉંમર થાય છે એના પ્રમાણમાં ફેરફાર, કોઈને કોઈ ઇન્દ્રિય મળી પડે છે, વાળ ધોળા થાય છે, એ કાળી સ્લેટમાં ધોળા અક્ષરે લખવા જેવું છે ને, કે હવે સમય આગળ ચાલ્યો પણ ઓછીતું ગમે ત્યારે દેહ છૂટવાનું તો કારણ બની શકે છે, બની જાય છે. તું પુરુષાર્થ ઉપાડ કે જેથી સ્મરણમાં લાવીને, એને વારંવાર સ્મરણમાં એટલે જાગૃતિમાં લાવીને તું પુરુષાર્થ ઉપાડ કે જેથી અભમ અમર ભય તારા અમર તત્વને, શાશ્વત તત્વને, સ્વયં રક્ષિત તત્વને સંભાળ, કે હું તો મરવાનો જ નથી, દેહનો ત્યાગ તો એની મુદત પ્રમાણે હોઈ શકે છે, દેહના ત્યાગમાં મારા સ્વરૂપનો ત્યાગ નથી ને મારા સ્વરૂપમાંથી કાંઈ જાતું નથી. એ રીતે શુદ્ધાત્માની ઉપાદેયતા લીધી છે. પ્રવચન બહુ વૈરાગ વાળું આવેલું છે, ચોથા ભાગમાં છપાયેલું છે. 407 માં બીજો પેરેગ્રાફ છે કે ધર્મી જીવ તો એના પહેલા લઈ લીધું સુપરમાં રોગની વેદનાની મરણની અને એકત્વ બુદ્ધિની અને આર્ત ધ્યાનની ભીષમાં ભીસાઈને અજ્ઞાની જીવ દેહ છોડે છે મનુષ્ય ભવમાં પોતાનું હિત કર્યા વિના અહિત કરીને મનુષ્ય ભવ હારીને ચાલ્યો જાય છે જ્યારે જ્ઞાની તો હવે એની સામે જ્ઞાનીની વાત લીધી છે ધર્મી જીવ તો રોગની વેદનાની કે મરણની ભીષમાં ભીસાતો નથી એને શરીરનો રોગ આવે છે વેદના એને હોઈ શકે છે અને દેહ ત્યાગ પ્રાણ ત્યાગ વખતનો પણ અસાતા ઉત્પન્ન થાય છે તીવ્ર અસાતા હોય છે તો પણ એની ભીષમાં ધર્મી ભીસાતા નથી 407 નહીં પણ 409 છે કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે માટે એને કોઈ ભીષ નથી સમાધિ મરણે દેહ ત્યાગ છે અને સમાધિ મરણ કહેવામાં આવે છે જીવન સમાધિનું છે ને પરિણમન સમાધિનું છે જેનું જીવન સમાધિનું છે એનો દેહ ત્યાગ રૂપી મરણ પણ સમાધિ જેને દેહ ત્યાગ સમાધિથી થાય છે એને ભરાંતરની અંદર બીજા ભાવમાં નવું જીવન પણ સમાધિ જીવન શરૂ થાય છે સમાધિ પૂર્વકનું એને જન્મ મરણના દુઃખ દુઃખ પણ અનુભવાતા નથી જાણે છે વિપત્તિ સમયે તે આત્મામાંથી શાંતિ મેળવી લે છે વિકટ પ્રસંગે તે નિઃશુદ્ધ આત્માનું શરણ વિશેષ ગ્રહણ કરે છે વધારે પુરુષાર્થી ગ્રહણ કરે છે અને મરણ જેવા સમયે તો ધર્મી જીવ શાશ્વત એવા નિસરોવર્ષમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે તે જ્યાં રોગ નથી વેદના નથી મરણ નથી પરંતુ શાંતિનો અખૂટ નિધિ છે આમ છે ત્યાં ડૂબકી મારી જાય છે કેટલાક પુરુષાર્થવંત મહાત્માઓ તો દેહ છૂટવાના કાળે શુદ્ધ ઉપયોગમાં આવી જાય લીન થઈ જાય એકાગ્રતામાં ધર્મ ધ્યાનમાં લીન થઈ જાય દેહ છૂટો ન છૂટો એને ખબર નથી અવશ્ય નહીતર શુદ્ધ ઉપયોગ ન થાય તો પણ જ્ઞાન દશામાં જે જ્ઞાતૃત્વ ધારા છે એને લઈને એને સમાધિ મરણ જ થાય છે પણ પુરુષાર્થની ઉગ્રતા કરનારા કેટલાક ધર્માત્માઓ દેહ છૂટવાના કાળમાં શુદ્ધ ઉપયોગમાં પડે નિર્વિકલ્પ ઉપયોગમાં આવી જાય એ લીધું ના આયા એમાં એ વાક્ય હોય છે કે મરણાદિ સમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ સુખ સરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે અંદરમાં લીન થઈ જાય છે કે જ્યાં રોગ નથી વેદના નથી મરણ નથી પણ એ શાંતિના સરોવરમાં તો શાંતિનો અખૂટ નિધિ છે તળિયા વિનાની શાંતિ છે બેહદ શાંતિ છે એમાં જામી જાય છે ગયો અંદર પ્રસરી ગયો પ્રદેશે પ્રદેશે ઉપયોગ શાંતિથી ખબર નથી કે દેહ છૂટ્યો કે નથી છૂટ્યો એની એને ખબર નથી દેહની ઉપરનું ખોડિયું ડાબલી હીરાની ડાબલી છૂટી પડી તો કે તો છૂટી જ હતી હવે છૂટી પડી એમાં કાંઈ બહુ વિશેષતા છે અજ્ઞાનીને એમ લાગે છે કે મારું બધું યોગ્યું બધું છૂટી ગયું આ કે છે કે મારે કાંઈ ગયું નથી આ તો મારો એ શાંતિપૂર્વક દેહ છોડે છે તેનું જીવન સફળ છે તેનું જીવન એ સફળ છે અને એનો દેહ ત્યાગ રૂપી મરણ પણ સફળ છે એટલે એને સમાધિ મરણ કહેવામાં આવે છે માટે તું મરણનો સમય આવ્યા પહેલા તે બીજા સાવધાન થા અને સદાય શરણભૂત અને વિપત્તિ સમયે તો વિશેષ શરણભૂત થનાર એવા શુદ્ધ આત્મદ્રવ્યને અનુભવવાનો અત્યારથી જ પુરુષાર્થ કર ને ઉદ્યમ કર સમાધિમાં જે ધારા હોય ને એમાં એને ઉગ્રતાનો પ્રયત્ન ચાલતો હોય સ્વરૂપની ઉગ્રતાનો જો શુદ્ધ ઉપયોગ થાય તો ઠીક છે, ન થાય તો શુદ્ધ ઉપયોગ થાય એવો જ પ્રયાસ ચાલતો હોય. પણ પુરુષાર્થની અલ્પતાને લઈને ન પણ થાય એવું બને તો પણ એનો પ્રયત્ન તો લીન થવાનો, લીન રહેવાનો છે. શ્રીમદજી શું કહ્યું કે હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું. આ છેલ્લા વચનો એમને આટલા છે. હવે મને ઘણી ઘીસ છે ને હવે મને વેદના વધી ગઈ છે અને અરે રે હવે સહન થતું નથી ને કાંઈ નથી, શાંતિ છે, શરીર બહુ કૃષ્ટ થઈ ગયું છે, ઊભા થવાની પણ શારીરિક શક્તિ નથી. તો નાના ભાઈને કહે છે કે મને આરામ ખુશીમાં લઈ લેજો, ધ્યાનની અવસ્થામાં આવું છે કે સુતા કરતા પ્રેક્ટિકલી બેસવામાં ફેર પડે છે, પ્રમાદની ક્રિયા છે. સુવામાંથી બેસવું એ પ્રમાદ છોડવાની ક્રિયા છે. વ્યવહારે પણ આરામ ખુશીમાં નાખે છે ત્યારે કહે છે હવે મારા સ્વરૂપમાં લીન થાવ. એટલે હવે જે થોડા ક્ષણો કે મિનિટો બાકી હોય એમાં મને બોલાવવાની જરૂર નથી, મારું ધ્યાન ખેંચવાની જરૂર નથી. તમારે પાણી જોઈએ છે, તમારે દવા જોઈએ છે, હું સમયનો રાસ આપું, ફલાણું આપું, આ ફલાણા ભાઈ આવ્યા છે, કાંઈ નહીં, આ કુટુંબમાંથી ફલાણા પહોંચી ગયા, આ દીકરી આવી ગઈ, દીકરો આવી ગયો, ફલાણા આવી ગયો, કાંઈ જરૂર નથી. બધેથી ઉપયોગ સમિતિને પોતાના સ્વરૂપમાં લીન થાય છે. વિશેષ એ વખતે શરણભૂત છે પોતાનું સ્વરૂપ.
અશુભ
વિચારો નો આવે કુટુંબ પરિવાર ના, તો દેવગુરુ ધર્મ ના કઈક શાસ્ત્ર સાંભળવાના, ઓમકાર મને નમસ્કાર મંત્ર સંભળાવો, મને ફલાણો કઈક સંભળાવો, એવો કોઈ શુભ ઉપયોગ ચાલે કોઈને. શુદ્ધિ હોય, શુદ્ધિ હોય તો એ, પણ બહુ મૂર્છા કરી હોય સંયોગમાં તો શુદ્ધિ ન રહે. મરણ પહેલા થોડાક કલાકો કે થોડાક દિવસો કે થોડીક મિનિટો એને અશુદ્ધિ આવી જાય, એટલું બધું દુઃખ વધી જાય ભીષમાં ને ભીષમાં. એકત્વ બુદ્ધિની ભીષ હોય છે, વિજ્ઞાનની ભીષ હોય છે, મૂંઝવણની ભીષ હોય છે, તો સાનપાન ગુમાવે છે, બેશુદ્ધ અવસ્થાની અંદર દેહ ત્યાગ કરે છે મોટાભાગના મનુષ્ય. એ અશુભ ઉપયોગમાં જાય છે. કેટલાક અશુભ ઉપયોગ સાંધાન હોય તો કે મારા દીકરાને બોલાવો, દીકરીને બોલાવી લો, હું બધાને વેચી દઉં, મારું વિલ આમ કર્યું છે, મારે આમ ફેરફાર કરવો છે, ફલાણો આમ છે, પત્નીને બોલાવો, મા બાપને બોલાવો, એ બધું અશુભ છે. દીકરા દીકરી ઉપર પ્રેમ જ ન બોલાવે, એ બધું અશુભ ઉપયોગ છે, શુભ નથી. એમાં શુભમાં દેવગુરુ શાસ્ત્રનો વિચાર આવે છે, ધર્મ સંભળાવો કોક, અથવા આમ કે દાન દેવાનો વિચાર આવે કે મારી આટલી સંપત્તિ પડી છે, શાસ્ત્ર દાનમાં ફલાણો આવી રીતે સારી જગ્યાએ વાપરજો, આમ છે. અનેક પ્રકારના શુભ ઉપયોગ તો અનેક પ્રકારના છે, દયાના, દાનના, શાસ્ત્ર સાંભળવાના, તત્વ સાંભળવાના, પંચ પરમેષ્ઠીના સ્મરણના, નમો હરિયંતાણમ, નમો સીતાણમ, કોઈ તીર્થંકરનું નામ લઈને શરણ સ્મરણ કરે, નામ સ્મરણ જાપ, અનેક પ્રકારે શુભ ઉપયોગ ચાલી શકે છે. આત્મ સ્વભાવને સ્મરણ કરે એ ઊંચામાં ઊંચો શુભ ઉપયોગ છે. તેથી છોડીને દેવગુરુ શાસ્ત્ર બધા પર છે. પોતાના અકષાય સ્વભાવનો, શુદ્ધ સ્વભાવનો, પવિત્ર સ્વભાવનું સ્મરણ કરે એ વધારે ઊંચો શુભ ઉપયોગ છે. એ તત્વસ્મરણ છે, આત્મસ્મરણ છે. અને પુરુષાર્થ કરે અનુભવવાનો એ વિશેષ વાત છે. જ્ઞાની પુરુષાર્થ કરે છે, જ્ઞાની માત્ર શુભોપયોગમાં રહેતા નથી પણ વિશેષ પુરુષાર્થ કરે છે. અને કોઈ વિશેષ પુરુષાર્થના એવા તબક્કે પહોંચે છે કે આ બાજુ મરણ છૂટવાની ક્ષણ હોય ને આ બાજુ શુદ્ધોપયોગની ક્ષણ હોય, બે ક્ષણ એક સાથે હોય, એને એવો પુરુષાર્થ કરે. જેનું જોર એવું, ગતિ ગતિના પરિણામનું જોર હોય તો મતિ ગતિને અનુસરે, અને વિશુદ્ધ મતિ થાય. આમ તો મતિ એવી ગતિ છે, અથવા તો ઘણી અવળી મતિ ચાલે તો એવી જ ગતિ થાય ભવિષ્ય માટે. મતિ ને ગતિ ને ગતિ ને મતિ એ ભૂતકાળ ને ભવિષ્યકાળ ઉપર એનો અર્થઘટન થાય છે. ભવિષ્ય માટે લેવું હોય તો ભાઈ જેવી મતિ હશે એની ગતિ થશે. એટલે જેવી અવળી હવળી મતિ થી એને કર્મ બાંધ્યા હશે એવા કર્મ ના ફળ એ ભોગવશે. બીજી ગતિ બીજી ગતિમાં જઈને તો ભવિષ્ય માટે મતિ એવી ગતિ કે છે. અને ભૂતકાળમાં કારણ વગર કોઈ પરિણામ કરે એવા માઠા પરિણામ તો ભાઈ એવી ગતિમાંથી આવતો હશે એટલે એવા જ પરિણામ કરે છે. જેવી ગતિ એવી મતિ. સર્પ થાય ને ક્રોધ કરે કોઈને ડંછે તો શું છે કે એની ગતિ જે સર્પની થઈ છે તો મતિ પણ એની સર્પની છે, ગતિ અનુસાર એની મતિ છે. ના એ બંધન નથી. નહીં ગતિ એવી મતિ સામાન્ય પ્રકારે હોય છે. કેમ કે જેને જેવી મતિ છે એવી ગતિ થઈ છે અત્યારે. ભૂતકાળમાં વૈષ્ણવ સંપ્રદાયને સારો માન્યો હશે તો વૈષ્ણવ સંપ્રદાયમાં જન્મ થયો. તમે શ્વેતાંબર સંપ્રદાયને સારો માન્યો હશે તો શ્વેતાંબર સંપ્રદાયમાં જન્મ થયો. તો મનુષ્ય મતિ અનુસાર ગતિ થઈ, પણ હવે કાંઈ મતિ અનુસાર જ ગતિ રાખીએ એવું કાંઈ નથી. નવી ગતિ માટે સ્વતંત્ર છીએ, છોડી શકીએ છીએ. જૂના સંસ્કારનો ત્યાગ કરી શકાય છે, નવા સાચા સંસ્કાર પ્રાપ્ત, સત્યના સંસ્કાર પ્રાપ્ત કરી શકાય છે. અને એના માટે આ જીવ સ્વતંત્ર છે, કોઈનું બંધન નથી. કોઈ પરાણે કહેતું નથી કે તમે આમ જ કરો. ભલે આયુષનો બંધ બંધાઈ જાય પણ પરિણામ કરવા કોઈ પણ સમયે જીવ સ્વતંત્ર છે. અને એ પરિણામ આત્મશક્તિને આધારે કરે તો શક્તિ એટલી બધી છે કે એની પાસે પૂર્વકર્મની કોઈ તાકાત નથી. નિકાચિત કર્મ બાંધ્યું હોય અને ભોગવવાનો સમય ઉદયમાં આવે ત્યારે પણ જો પુરુષાર્થ કરીને જુદો પડે, ભિન્ન ભેદ જ્ઞાન કરે તો એને કર્મનો ભોગવ તો ખરેખર નથી. કેમ કે જુદો પડી ગયો, કર્મનો ઉદય કર્મમાં રહી ગયો અને પોતે પોતાની આરાધનામાં રહી ગયો. એટલે કર્મને બંધાયેલા કર્મથી કે ઉદયમાન કર્મથી કાંઈ ગભરાવાની જરૂર નથી. કર્મ કોણ? પોતે જ્યાં સુધી સૂતો છે ત્યાં સુધી એ બધી માખીઓ અને મચ્છર બેઠા છે, ઊંઘે છે ત્યાં સુધી. જરાક હળે જાગ્રત થઈને ત્યાં ઉઠવા માંડે, ભાગવા માંડે. તો ભાગવા તો કોઈ આ એ હળાટ જોવે તો એને છે કે આ તો ઘણી શક્તિ છે આપણા માનમાં. માખી મચ્છર માકડનું આવા કામ નથી, ભાગવા જ માંડે. પણ એવી શક્તિની ઓળખાણ થઈને એને પ્રતીત કરવી જોઈએ, પ્રતીત આપવી જોઈએ કે આવો જ છું, આવો છું. એમ માત્ર વિચાર કરે નહીં, એનો વિશ્વાસ એને ઉત્પન્ન થાય તો કામ આગળ ચાલે, અને નિતર કામ આગળ ચાલે. અને તો એનો વિશ્વાસ ઊંધો વિશ્વાસ છે એ છૂટે. મૂળમાં તો સુખનો વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. અનંત સુખ અંદરમાં ભરેલું છે, એમાંથી સુખ આવશે એનો વિશ્વાસ છે, કે બહારની અનુકૂળતામાં સુખ છે એનો વિશ્વાસ છે. બસ આટલી વાત છે. સુખ બહારના છે તો અનાદિની ભ્રમણા છે, એ છૂટી નથી. અને કોઈ રીતે આત્મશાંતિ પ્રગટવાની નથી, નથી ને નથી. સુખ જેને અંતરમાં જોયું એને બહારમાં આખું વિશ્વ, કોઈ પણ સંયોગ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ પૂદગલની પર્યાય, કોઈ પણ પ્રકારની પૂદગલ પર્યાય એ એને સુખ રહીત, સુખથી શૂન્ય ભાષે છે. મારું સુખ આમાં છે નહીં, એમાં શું છે? એમાં મારું સુખ નથી, એમાં મારે રસ શું? એનો રસ મને શું કે એનો રસ પોતાને હોતો નથી. આત્માનું લક્ષણ, જ્ઞાન લક્ષણ, જ્ઞાન પર્યાયમાં રહેલું જ્ઞાન સ્વભાવ લક્ષણ, સ્વભાવ સ્વરૂપી લક્ષણ, એ ત્રણ કાળે એકરૂપ છે, ત્રિકાળે એકરૂપ છે. એ સ્વસ્વરૂપે છે, પોતાના સ્વરૂપે છે, પોતાનું અસ્તિત્વ એમાં એને ફાસે. સ્વભાવમાં અસ્તિત્વનું ગ્રહણ થાય તો એને જ્ઞાનમાં રહેલું જ્ઞાન વેદન છે એ પકડાય છે. ત્યાં સુધી એને જ્ઞાન વેદન પકડાતું નથી. વેદનથી નિયાતીને પકડે. બારમાં કઈ રીતે નથી અહીંયા તો કઈ રીતે નિયાતીને પકડે છે? જ્યાં નથી ત્યાં પકડે છે. આટલી બધી તો આવડત છે. કઈ રીતે પકડે છે તપાસ કરો. નથી આવડતું એવું નથી, આવડે તો છે, પણ એને કોઈ અવલોકન કર્યું નથી, તપાસ કરી નથી કે હું શું કરું છું. અવળાઈ પણ કેવી રીતે કરું છું એ ખબર નથી, એટલે પૂછે છે કે સવળાઈ કેમ કરવી. પણ પરમા હસ્તી કેમ પકડે છો? હસ્તી નથી છતાં પરમા હસ્તી પકડે છો, ગ્રહણ કરે છો હસ્તી. જ્ઞાનથી પકડે છે, પણ એ તો નથી ને પકડે છે. ત્યાં તો છે જ નહીં, તો ભ્રમણા થાય છે એને કે અહીંયા હું છું, રાગમાં હું છું, શરીરમાં હું છું, સંયોગ વચ્ચે હું છું, ઘરમાં વચ્ચે હું છું. ખોટી વાત છે, હું તારામાં છું. જ્ઞાન તો સંપર્ક તો જ્ઞાન જ કરે છે. કોઈ પણ પરપદાર્થ સાથે જ્ઞાનનો સંપર્ક છે, પાછો વળી જાય. જ્ઞાન જ્ઞાનમાં પાછો વળે, જ્ઞાન જ્ઞાનને ગ્રહે, જ્ઞાન જ્ઞાનને વિદે, તો શ્વસન થાય અને એને અસ્તિત્વનું ગ્રહણ થાય. જો વિલંબથી અસ્તિત્વને ગ્રહણ કરે તો એનો પુરુષાર્થ અંતર્મુખી ચાલ્યા કરે. અંતર્મુખી પુરુષાર્થ ચાલે તો એ આગળ વધીને અનુભવ કરે. એટલે એમ પૂછ્યું સ્વરૂપ ઓળખીને એની પ્રતિતિ કર, એનો વિશ્વાસ લાવ, અનુખીને અનુભવ કર, પ્રતિતિ અનુભવમાં પ્રતિતિ કર, અભેદ અનુભવ કર. તું તારાથી અભેદ છો, તારાથી તું અભેદ હોવા છતાં તું તારાથી જુદો રહે એવો તને અનુભવ થયા કરે કે મારે મારો અનુભવ કરવો છે, મારે મારો અનુભવ કરવો છે. એવી વાત તું ક્યારે કરે કે જ્યારે તને તારા અભેદ સ્વરૂપનો અનુભૂતિ નથી ત્યાં સુધી? છો તો તું તારામાં જ, તું તારામાં છું એવી વાત સમજાય તો તને એના અનુભવથી દૂર રહેવાનું પોસાશે નહીં. કોઈ રીતે એને પોસાય નહીં કે આવું પરમાત્મ પદ પોતે છે એનો જ વિયોગ. આ કેમ ચાલે? આટલું નજીક છતાં એનો વિયોગ, એ વાત પોસાય એવી હવે. એટલે કહે છે કે ઓળખી અને નિર્વિકલ્પ સ્વાનુભવમાં એની નિર્વિકલ્પ પ્રતીતિ કર. એ ક્ષણની નિર્વિકલ્પ પ્રતીતિ એ સમ્યક દર્શન છે અને એ અનંત ભવના ભૂકા બોલાવે. એટલી તો શક્તિ રહેલી છે એનામાં. એ ક્ષણમાં અનંત ભવના ભૂકા ભૂલી જાય છે. પૂર્ણ મુક્તિ તો થશે ત્યારે થશે, ચૌદમું સ્થાન થયા પછી ક્રમશઃ. પણ એને તો પરિપૂર્ણ મુક્ત સ્વરૂપ આખો ખજાનો હાથમાં, મુક્તિનો ખજાનો હાથમાં આવ્યો એવી દ્રષ્ટિ કામ કરે છે. કે દ્રષ્ટિ અપેક્ષાએ તો એ કૃતકૃત થાય છે, એને જાણે કાંઈ કરવાનું રહેતું નથી. એની પ્રેરણા છે 146 બોલમાં.